એ કર્તવ્ય છે.
ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, 212 શ્લોક લખ્યા શિક્ષાપત્રીમાં. તમે કલ્પના કરો, 350 શાસ્ત્રોનો સાર કાઢીને આવી અદભુત જડીબુટ્ટી સમાન શિક્ષાપત્રી આપણને ભેટ આપી છે. જીવન જીવવાની જડીબુટ્ટી છે, કેવી અદભુત. આ શિક્ષાપત્રીને લોકો શું માને છે? સર ગવર્નરે એને લંડનના મ્યુઝિયમમાં રાખી. ગાંધીજી શિક્ષાપત્રી વાંચીને એવું કહેતા, આ પ્રમાણે વર્તે તો ઇન્ડિયામાં પોલીસની જરૂર ન પડે. સરદાર પટેલ શિક્ષાપત્રી વાંચતા એ પ્રમાણે રહેતા, એટલે એ લોખંડી બન્યા અને હિન્દુસ્તાનને આઝાદી અપાવી શીખ્યા. શક્તિ શિક્ષાપત્રીની હતી, એની આજ્ઞા પાળવાની હતી. ઓસ્ટ્રેલિયામાં અમારા હેતવાળા હરિભગત છે, એટલે હરિભગતનો દીકરો સન અભ્યાસ કરે છે ત્યાં. એ મને કહેતો હતો, અમે ત્યાં તિલક ચાંદલો કરીએ, આપણો ધર્મ પાળીએ, એટલે ત્યાંના લોકોએ અમારો વિરોધ કર્યો યુનિવર્સિટીવાળાએ. પછી મેં એની સાથે મીટિંગ કરી, વાય એમ, શા માટે વિરોધ, ઓપોઝ વાય? બોલે અમારો નિયમ છે. એટલે એણે કહ્યું, કયો નિયમ? ટાઈ પહેરવી એ તમારો નિયમ છે, મમતી બાંધવી એ નિયમ છે, કોટ પહેરવો, બૂટ મોજા પહેરવા, એ બધા તમારા નિયમ છે. તિલક ચાંદલો કરો એ અમારો નિયમ છે. ઇટ ઇઝ અવર રિલિજિયસ સાઇન, ધર્મનું નિશાન છે. પેલા લોકોએ કહ્યું કે આ તમારો ધર્મ કયો છે, કયા શાસ્ત્રમાં આનું પ્રૂફ છે? અને એ વખતે ઇંગ્લિશનું વચનામૃત અને ઇંગ્લિશની શિક્ષાપત્રી બતાવી, આ અમારો ધર્મનું પ્રૂફ, ધીસ ઇઝ અવર રિલિજિયસ પ્રૂફ, રિફર કરી. સમય લઈ અને તમામ એ અધ્યાપકોએ એને રિફર કર્યા, વચનામૃતને અને શિક્ષાપત્રીને. પણ રિફર કર્યા પછી, આપણું વચનામૃત તો વેદનો સાર છે અને શિક્ષાપત્રી એ 350 શાસ્ત્રોનો સાર. રિફર કર્યા પછી એ લોકોએ એવું કહ્યું કે આજથી તમને આ તમારું ચિહ્ન ધારણ કરવાની છૂટી આપવામાં આવે છે. એટલું જ નહીં, તમારો સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે અને આ તમારા ભગવાન છે, એ સર્વોપરી ભગવાન છે. આજથી અમે વચનામૃતને અને શિક્ષાપત્રીને વેરી ઇમ્પોર્ટન્ટ પુસ્તક તરીકે અમારી લાઇબ્રેરીમાં રાખીએ છીએ. વીઆઈપી પુસ્તક તરીકે આપણા વચનામૃત અને આપણા શિક્ષાપત્રી એ ઓસ્ટ્રેલિયાની લાઇબ્રેરીમાં અમીશને માટે રાખી દીધા. એ અમારી શિક્ષાપત્રી. અમેરિકા અમે ગયેલા, એ ગરીભગત મને કહેતા હતા, ગયા એવી અઠવાડિયામાં એક વખત એવી કોન્ફરન્સ યોજાય છે, જીવન જીવવાના પાઠ શીખવવામાં આવે છે, કેવી રીતે તમે વર્તો તો સુખી થાઓ, વ્યવહારમાં સમાજમાં કેમ રહેવું, કેવી રીતે બધા ધંધા બિઝનેસ કરવા વગેરે વગેરે ત્યાં બધું શીખવવામાં આવે છે. શરીરની તંદુરસ્તી માટે શું કરવું, $350 એની ફી, એટલે લગભગ 17,000 રૂપિયા થાય આપણા અહીંના 3 કલાકનો ટાઈમ. આપણા દેશની સંસ્કૃતિની મહત્તા શું છે હું તમને બતાવું છું, પણ મફતમાં મળે છે ને એટલે આપણે એને કચરા પેટીમાં નાખી દઈએ છીએ, અને કાં શિક્ષાપત્રીનું પાનું ફાડી અને એમાં તમાકુ નાખી અને પડી કુવારી દઈએ, પછી જ્યારે સમય મળે ત્યારે આમ આમ કરીને ખાઈ નાખીએ અને પાનાને ફેંકી દઈએ. 17,000 રૂપિયા ફી 3 કલાકની, અને એમાં આ બધા પાઠ શીખવામાં આવે છે જીવન જીવવાના. એ ભગત કે એક દિવસ ટ્રાય કરવાને માટે હું ગયો. બહુ સારા હરિભગત છે આપણા કાઠિયાવાડના. અંદર બધી ચર્ચાઓ ચાલતી હતી, જીવન કેમ જીવવું. 3 કલાક સુધી હું બેઠો, જેટલી જેટલી ચર્ચાઓ થઈ, જેટલા જેટલા પાઠ ભણાવવામાં આવ્યા, એ બધા પાઠ આપણા શિક્ષાપત્રી ના જ હતા. એક એક પાઠ 17,000 રૂપિયા ફી લીધા પછી શિક્ષાપત્રી નો જ પાઠ શીખવામાં આવતો હતો, ત્યારે એમ થયું કે ભગવાન સ્વામિનારાયણ આ પાઠ આપણને 200 વર્ષ પહેલા શીખવી ગયા છે, મફતમાં આપી ગયા છે, એની આપણને કદર નથી, અને અહીંયા 17,000 રૂપિયા આપી અને લોકો એના પાઠ શીખવવા આવે છે. પાઠ શીખવાને માટે આવે છે, દેખો એ અમારે દેશ કી ગરિમા હે. इसलिए हम कहते सारे जहां से अच्छा ये हिंदू सत्ता हमारा. केवी अजोड़ संस्कृति, केवी अजोड़ संपत्ति अपन वारसा में मिली छे, जे अपना जीवन ने जीवन बनावी रहा छे, पण एने अपने अभराई पर मूक्या. शास्त्रों ए अपना जीवन नी जड़ीबूटीओ छे, एने अभराई पर मूक्या. जीवन ने बर्बाद करनारा ने अपने अपनाव्या. माणस एने बुद्धिमान कहेवाय. શિક્ષાપત્રીમાં ભગવાને 350 શાસ્ત્રોનો સાર સમાયો છે, એમાંથી 212 શ્લોક લખ્યા છે. 350 શાસ્ત્રોમાંથી 212 શ્લોક લખ્યા મોક્ષ માટેના. એમાં ભગવાને એક શ્લોક લખ્યો, આજીવન ગૃહસ્થોએ આજીવન માતા પિતાની સેવા કરવી, વૃદ્ધની સેવા કરવી, રોગીની સેવા કરવી, ગુરુની સેવા કરવી. ચૂંટી ચૂંટીને શ્લોક લખ્યા હતા, એમાં આ શ્લોક લખ્યો. શું કામ લખ્યો હશે? એ કર્તવ્ય હે હરેક ગૃહસ્થ કા. અહીંયા મંદિર છે દક્ષિણમાં, લક્ષ્મી ઈટવાળા વિઠોબાજીનું મંદિર, ભગત થઈ ગયા મહાન, ભગવાન એની ઝૂંપડીએ આવતા. ભગત તો ઝૂંપડીએ જ રહેતા, ક્યાંય જતા નહીં, ભગવાન સામે ચાલીને દર્શન દેવાને માટે આવતા. એક દિવસ ભગવાન પધાર્યા, ભગત એના માતા પિતાની સેવા કરતા હતા. ભગવાન કહે છે, ભગત અમે આવ્યા છીએ. બોલે, ભલે આવ્યા, બાર ઉભાર્યો. તમે કલ્પના કરો, ભગવાન આવીને એમ કહે છે કે અમે આવ્યા છીએ, છતાં એમ કહ્યું કે માતા પિતાની સેવા કરું છું, બાર ઉભાર્યો. એને કાંઈ ન થયું. આ તો હળી ગયેલો ધારાસભ્ય આવ્યો હોય ને તો બધું મૂકીને દોડે, પૂજા મૂકી દે, આરતી મૂકી દે, તમે તો દોડો પણ અમે દોડીએ. સાધુ થયા પછી એની પાછળ દોડે, એને શું મહિમા છે કર્તવ્યનો. માતા પિતાની સેવામાંથી પરવાયરા પછી ભગવાનની સેવા કરી, ઈંટ ઉપર ઉભા હતા, ભગવાન પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું. ભગત ધન્ય છે તમારી કર્તવ્ય નિષ્ઠાને, માંગો ક્યાં ચાહીએ. અને ત્યારે ભગતે કહ્યું, મહારાજ જે ઈંટ ઉપર ઉભા છો એ જ ઈંટ ઉપર ઉભા રહો અને મંદિર તૈયાર કરાવરાવો. ઈંટવાળા વિઠ્ઠોબાજીનું મંદિર આજે ત્યાં છે. મારો કહેવાનો મતલબ, હરેક ગૃહસ્થની ફરજ છે કર્તવ્ય નિભાવે, પણ મદમાન મદમાં બધું ભૂલ્યો છે, ચકચોર બન્યો છે. મદનો મદ ચડે પછી એનો નશો ચડે પછી કર્તવ્ય ભૂલાઈ જાય છે. નખ શિખા નારીનું ચિંતવન કરે અને ભગવાન ક્યારે યાદ આવે, એને કોણ કર્તવ્યનું ભાન કરાવે. નખ શિખા ચિંતવે છે નારી, જતો રહ્યો અને એને કારણે શું દશા થઈ. કરે મોજ મલકાય વળી, કરે મોજ મલકાય વળી, જેમ વિષ્ટાગી લાગે તો સામેની પાસે જાજો. આમાં તો લખ્યું છે, ગાઉં છું. જે માવિષ્ટાગી ગાને તે માળી, જે માવિષ્ટાગી ગાને તે માળી, એની સાથે એકમેક થયો હોય એ વિષ્ટાના ગીંગા જેવો છે, આવું સ્વામી લખે છે. શું દુર્દશા થાય છે, સા ઉપરનો પ્રેમ અંતરથી કાંઈ હોય નહીં. પેલી એક કથા છે ને, એક યુવાન ઘોડા પર બેસીને લટાર મારવા નીકળો, સંતો મેળે અને બહુ સમજાયો. ભગવાન યુવાન અવસ્થા આવી છે, ભજન કરી લે, એ મોકા બાર બાર નહીં મિલેગા. બોલે, મારે ઘરે પતિવ્રતા નારી છે, સાધુ થઈ જાવ તો નિશ્ચય મરે. બોલે, કોઈ મરતા નથી. સંતોને કે તમારી વાત સાચી, પણ એવું બીજાને હશે, મારે એવું નથી, મારી ઉપર તો બહુ સ્નેહ છે. સંતો કે તો ટ્રાય કર, જા ઘરે જાને, ત્યારે ઘોડા પરથી ઉતરો જાને, પડી જાજે, છતો પાટ સુઈ જાજે, પછી જો શું થાય છે, પ્રાણ પંખે રૂડી ગયો એવું બધું કર. વાત માની, ઘરે આવ્યો, ઘોડા પરથી ઉતરવા ગયો ને આમ છતો પાટ સુઈ ગયો, જાણે પ્રાણ પંખે રૂડી ગયો ને. એની પત્ની આમ દૂર કંઈક કામ કરતી હશે, દોડતી દોડતી આવી, આવીને જોઈને કે લે, આ તો મારો પીટો મરી ગયો, કે હવે શું કરવું. પછી રડવું તો પડે ને વ્યવહારે, વિચાર કર્યો કે રોંઢાનો સમય થયો છે, સાંજ પડી જશે તો હું જમીશ શું, પહેલાં કંઈક કાઢું કરી લઉં. એટલે જારનો ઠુમરો અને દહીંનું ઘોળું બરાબર જમી લીધું. પછી ખોળામાં માથું રાખી અને પોક મૂકવા બેઠી, ત્યાં નજર ગઈ સોનાનો એક દાંત હતો, સોનાના કવરવાળો. એને એમ થયું કે આ તો આમે મેર્યો ને આમે મેર્યો, હવે આ દાંત કાઢી લો પછી રોવ. પાણો લઈને જે દાંત ઉપર મારવા જાય છે ને ત્યાં પેલો બોલ્યો, સકળ વંતી તું નાર તને સત ચડ્યું અપાર. સુતા સુતા કહે છે, સકળ વંતી તું નાર તને સત ચડ્યું અપાર, તું દઈને ઠુમરો જાહેર પણ મારા જીવતા દાંત કાં પાડ. આવી એકતા છે એટલે અહીંયા વિષ્ટાનો ગીંગો કહેવો છે. ઉપર છલ્લી એકતા બાકી કાંઈ લેવા કે દેવા. ટ્રાય કરજો આની જેમ ક્યારે ખબર પડે. બધાય દાંત પાણી નાખે એમ છે.
કરે મોજ મલકાય વળી,
કરે મોજ મલકાય વળી.
એક ગૌઢું કપલ ગયેલું શહેરમાં ફરવા માટે. ક્યારેક ક્યારેક ગૌઢા નહીં હુરાતન ચડે, એમાં કઈ નક્કી થોડું છે. અને એને એમ થયું, વારે વારે છોકરા વારે હોય, આ વખતે કોઈ હારે નથી ને તો જઈએ હોટલમાં. ગયા હોટલમાં બે આખા બાણા મંગાવ્યા, બાપા જમવા માંડ્યા, ડોશીમાં માંડ્યા માખો ઉડાડવા, પછી માજી જમવા માંડ્યા ને બાપા માંડ્યા માખો ઉડાડવા. એમ બાજુમાં એક આધુનિક કપલ બેઠું હતું, એ બધું જોયું. એને એમ થયું, ઓહો આટલી ઉંમરે કેટલો સ્નેહ, એકમેકને માટે જ જીવે છે, આમાં લખ્યું એમ જ, મળી ગયા છે એકમેકમાં. આવીને કહ્યું, બાપા ધન્ય છે આ ઉંમરે કેટલો સ્નેહ, તમારા બેઉના શરીર જ જુદા છે, બાકી તમે બેઉ એક છો, આત્મા બેઉનો એક છે. બહુ વખાણ કર્યા ડોશીમાંથી ન રહેવાનું. ડોશીમાં કે બેયનો આત્મા એક નથી, બેયના વચ્ચે 32 ચોગઠું એક છે, એટલે વારા ફરતી જીમ્યા છીએ. આ લોભ્યો બીજું કરાવતો જ નથી.
કરે મોજ મલકાય વળી,
બાકી છે સમજી જાય તો થઈ ગયું, એનું તો થઈ ગયું, જા થવું રીતે થાય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જેને બે પત્ની હોય એ મરેલો છે ને મારવો નહીં. અને તમે જો ઇતિહાસ, દશરથ રાજાનો ઇતિહાસ શું દશા થઈ, કશ્યપ મહર્ષિનો ઇતિહાસ, દિતી અને અદિતિ બે નારી હતી, કભોળી દશા હતી એની. કારણ કે એક દૈત્યોની માં ને એક દેવતાઓની માં, દૈત્યોનીમાં દેવતાઓનો વધ માગે અને દેવતાઓનીમાં દૈત્યોનો વધ માગે, બાપ એક ને માં અલગ અલગ, જિંદગી આખી હેરાન થયા. તાનપાદ રાજા બે નારી, સુરીતિ અને સુનીતિ, શું કભોળી દશા થઈ ત્યાં બધાની. ચિત્ર કહેતો રાજાને તો 1 કરોડ બધી ભેળી થઈ અને પુત્રને ઝેર આપી દીધો. તો બે નારી હોય એને મારવો નહીં, બારવટીયા નો મારતા એને, મરેલાને શું મારવો, એ મરેલો છે એમ. બે વાળા મરેલા હોય તો એક વાળા અધમુવાનો હોય, કરો મોજ. એટલે બાકી હોય સમજી જાય, બહુ હેરાન ન થતા. મને એક હરિભગત કે સ્વામી કે મેળ જ નથી ખાતો, 35-35 વર્ષના કોરા ધાકોડાટા મારે છે. એક ભગતે 5.5 લાખનું મકાન રાખ્યું હોય, મારા એના એ નજીકનો સંબંધ, હું એની કેપેસિટી જાણું. મેં કહ્યું તમારી કેપેસિટી નથી ને આટલું બધું, તો કે વ્યાજે લઈને પણ શું કામ, તો કે કરવું શું આના માટે, બાજુમાં ઊભો તો આના માટે, એટલે તો કે પહોંચાડવા માટે. લે 35-35 વર્ષના ક્યાંય કે એમને માટા મારે છે, શું કરવું. મેં કહ્યું રાહ જો, એકાદ વર્ષ ન થાય તો અમે તો છીએ જ, હજી એકે નથી આવ્યું, થયું હોય ખરું. પણ ધીરજ તમારી હો, 35-70 સુધી રાહ જોવો છે એની મને ખબર છે. એનો જીવતો જાગતો દાખલો પુરાવા સહિત અમારે હતી કથા ત્યાં બાજુ ગામમાં. અને એક બ્રાહ્મણના બાપા 70 વર્ષની ઉંમરના આવ્યા કથા સાંભળવા, પછી ઉતાર આવ્યા મને મળવા. મને કે સ્વામી હું બાળ બ્રહ્મચારી છું. મેં કીધું કામ કાઢ્યું, બાજી જીતી ગયા. પછી હળવેકથી કે ક્યાંય હોય તો ધ્યાનમાં રાખજો. લે મને હોય પ્યું પાછું 70 વર્ષે એમ. એટલે ધીરજ તો તમારી. બોમ્બેમાં એક ભગત છે, 70 વર્ષે નું બૈરું ધામમાં ગયું, રોયાસ કરે મહારાષ્ટ્રી સમજાવે, સંતો સમજાવે તો એમ કે ઉઈડ ઉઈડ લાગે છે. 70 વર્ષે ઉઈડ ઉઈડ જ હોય અમે. હવે 70 વર્ષે કઈ લીલું હરિયાળું દેખાય ગઈ, દશા તો જુઓ. અને મોજ કરે પાછા. શું એકતા છે.
કરે મોજ મલકાય વળી,
બે માણાને ન બને તોય એકતા હકીકતમાં એકતા છે. એક ગામમાં બે માણા રહે અને એકબીજાને બને નહીં, બોલે નહીં. શિયાળાની સિઝન ને ગામડામાં રિવાજ ને, શિયાળામાં સવારે આગવાડની પાસે બેસે ને તાપણું તાપે. એક બાજુ ભાખરી થતી હતી ને એક બાજુ તાપણું તપાતું હતું ને એમાં ધોતિયાનો છેડો કંઈક તિખારામાં મડી ગયો કોલસા ઉપરની, સળગવાનું શરૂ થયું. કરવું શું? ભાઈનું ધ્યાન નહીં, બાઈનું ધ્યાન. હળગવા દે તો પોતે રાંડે, ક્યાં જવું? ને પછી કંઈક આપણે થોડું કહેવાય, કોઈકનું ધોતિયું હળગે આપણે થોડું કહેવાય કંઈ. હા હા હા, એકતા, આ બધી એકતા છે. મોજ કરે એમ,
કરે મોજ મલકાય વળી,
કરે મોજ મલકાય વળી.
એક ગામમાં પતિ પત્ની રહી, ભાઈને બાર ગામ જવું હતું. એને ઘરના ને કહે મારે 5 વાગ્યાની ટ્રેનમાં જવાનું છે, ઇસ્ત્રી બિસ્ત્રી કરી દેજે, કપડાં ને બેગ તૈયાર કરી દેજે. 2-3 વખત કહ્યું, આમ ઓર્ડર કરીને કહ્યું, કરી દેજે. એની પત્ની કે, અને ઇસ્ત્રી ન કરી દઉં તો તો કે હું ચડી પહેરીને જતો રહીશ. છોકરા ખુશી થઈ ગયા.
કરે મોજ ને મલકાય વળી,
વિષ્ટાના કીડામાં કઈ ફરક નથી. શાસ્ત્રો અને સંતો એને વિષ્ટાનો કીડો માને છે. વિષય ભોગવી ભોગવી જીવનને ખતમ કરે એને માનવ ન કહેવાય.
કરે અંગના કા જે કુકર્મ,
એના માટે પાપ કરે, કુકર્મ કરે, ચોરી કરે, દવા દવા એના માટે કરે
કુકર્મ. આ કરે અંગના કા જે કુકર્મ, લો પીવે દવી દીના તે ધર્મ,
લો પીવે દવી દીના.
વેદ વિધિના ધર્મ આડા નથી આવતા. વિધિ સર્વ જીવન જીવીશ, વેદની મર્યાદાનું પાલન કરીશ તો નારાજ થશે. એને રાજી રાખવાને માટે ભગવાનને નારાજ કરવામાં એને સહેજે તકલીફ નથી પડતી. લોભી ના કરે, ઘરે લસણ ડુંગળી ખવાય વાંધો નહીં, ભગવાને ના પાડ્યું, ના પાડીએ તો ઘરના બૈરા રીસાઈ જાય છે. એ ન રીસાય એટલે ભગવાનને રીસાવાથી ઘરના બૈરા ના રીસાવાજો. મરદ માણા થઈને એમ કહે છે, ઘરમાં મારું નથી ચાલતું, બંગડી પહેરી લેવાય. રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, રમતા વાગી ગયો એને જોકો. બંગડી વાગી મને બંગડી વાગી, એવી પાડી રહી હો તો મોટી પોકો, તેનો ન હોય ભાઈ ધોખો. કારણ બંગડીના વાગ્યા તો કેટલાય રડે છે અને વેદનાની બૂમો પાડે છે આ બધા લોકો. મરદ થઈને એમ કંઈક મારું ઘરમાં ચાલતું નથી, ઢેબરું ઢોકળું કરીએ ત્યારે નાખે છે, ખાઈ લઈએ છીએ મૂંગે મોઢે, ન રહેવાય ઘરમાં, છોડીને જતું રહેવાય. પણ એને ભગવાનની નથી પડી, વેદ વિધિના ધર્મની નથી પડી, નીતિ નિયમની નથી પડી, એને તો અંગનાને રાજી કરવાની પડી છે. તમે મારા થયા, હું તમારો થયો, બસ આ જ એના કર્મો છે.
લો પીવે દવી દીના તે ધર્મ,
લો પીવે દવી દીના તે ધર્મ,
કરે અંગના કાજે કુકર્મ,
કરે
મીઠી જીભ જ છે, બાકી અંતર ઝેર ભર્યું છે. કઈ કઈ કહેતી હતી કે આપ મારા ખાવિંદ છો. માંગહુ એક બર ભરતહી ટીકા, દુસર માંગહુ બર કર જોરી, પુરહુ નાથ મનોરથ મોરી. બીજું વરદાન માંગુ છું, હે નાથ મારા ખાવિંદ, મારા માલિક, મારી ઈચ્છા પૂર્ણ કરજો. કેવું મીઠું મીઠું બોલે છે, અને હૃદયમાં એને કેવું કાતિલ ઝેર રાખ્યું હતું. હમણાં જ અવધનું મોત માગી લેવો છે, શું નહોતી ખબર એને? ફૂલો કે બદન ઉનકે કાંટે હે જુબાનો મે, ફૂલો કે બદન ઉનકે કાંટે હે જુબાનો મે, શીશે કે દરવાજે હે પથ્થર કી દુકાનો મે, જરાસી ઠોકરે લગતે હી ગીર જાયેગી દીવારે, આહિસ્તા જરા ચલ્યો તુમ શીશે કે મકાનો મે. શીશાના મકાનમાં રહો છો બધા, ધ્યાન રાખજો, ઠોકર લાગશે, તૂટી જશે. ફૂલો કે બદન ઉનકે કાંટે હે જુબાનો મે, વિશ્વાસ કરશે, મીઠી ભાષામાં લોભાશે, અધા પતન નો તરશે પોતાનું. મારે એના માટે કુકર્મ ન કરવા.
કરે અંગના કાજે કુકર્મ,
ગુલામ થઈને જીવનને ખતમ કરે. સારું ઈ જગત એને આધીન છે. નારી બિબસ જન સકલ ગુસાઈ, નાચત નર મર કટ જુનાઈ. મદારી માકડાને નચાવે એમ નારી નરને નચાવે, એમ નચાવે. મગરો ને મગરી એક તળાવમાં રહેતા હતા. કાંઠે એક વાનરો રે, જાંબુડાનું ઝાડ. મગરાને વાંદરાને મિત્રતા, જાંબુડા ખાય ખાય, થોડાક જાંબુડા મગરાને આપે એ ખાય. પણ તમારે રિવાજ ને થોડાક ઘેરે લઈ જાય મગરો, તે મગરીને આપે, તેને મીઠા લાગે. પાછી પૂછે કોણે આપ્યા, તો કે વાંદરાભાઈ. અને મગરીને થયું કે આટલા બધા મીઠા છે અને વાંદરાભાઈ દરરોજ ખાય છે, એનું કાળજું કેટલું મીઠું હશે. મગરાને કહ્યું કે કાલ વાંદરાભાઈને લેતા આવજો, મારે એનું કાળજું ખાવું છે. બહુ સારું, જેમ મગરી કેમ મગરો કરે, હું તો એને કહું છું. આવ્યા મગરાભાઈ, વાંદરાભાઈને કે તમારા ભાભીએ તમને તેડા, કેમ? તો કે તમે દરરોજ જાંબુડા મોકલો છો, તો એમ થયું કે વાંદરાભાઈને તેડતા આવજો. પણ મારે કેમ આવતો કે મારી પીઠ ઉપર બેસી જાઓ. બેસી ગયો અને સવારી ઉપડી પાણીમાં, અધવચ્ચે પી ગઈ સવારી. વાંદરાથી પૂછી તો જાઉં શું કામ છે, એટલે પૂછ્યું. પણ કામ શું છે, તો કે બીજું કાંઈ કામ નથી, તમારી ભાભીને તમારું કાળજું ખાવું છે. અરે તારી, પણ વાંદરો ચાલાક બીકું છે. આવ્યા કાંટ પાવર સ્ટેરિંગ ને લીધું પછી બરાબર ન, તમારી માએ મીઠું જ નથી નાખ્યું. કાળજું ક્યાંય હુકવા મુકાતું હશે, હાવ મીઠા વિનાનો છું. મગરો કે એટલે પાણો છો. ભાઈ કે હવે શું કરવું, તો કે ચાલો જઈએ, તમારે છટ્ટાપાટ સુઈ જવાનું, કઈ બોલવાનું નહીં, બાજી હું સંભાળી લઈશ. અને આવ્યા બે મગરો ને મગરી, છતો સુઈ ગયો પેલો મગરો, અને મગરી મીંડી રડવા. વાંદરાને કહે છે કે વાંદરાભાઈ, વાંદરાભાઈ તમારા ભાઈ તો ધામમાં જતા રહ્યા, હવે તમારા વિના મારું કોણ છે, ગુજરી ગયા જોવો ને, તમે આવો તો આપણે ભેળા થઈને આ બધો વિધિ કરીએ પાછળનો. વાંદરો બેઠો બેઠો જોવે કે આનું કંઈ નક્કી નહીં. પછી વાંદરાને થયું કાંઈક તો કરવું ને, એટલે એ કે પણ જો ગુજરી ગયો હોય તો પગ ન હલાવે, તા એને સાયકલની જેમ ચારેય શરૂ કર્યા. અને મગરી ખીજાણી, તમારે માએ મીઠું જ નથી નાખ્યું જરાય. મગરી કે મગરો હલાવ્યા કરે, કાંઈ વાંધો નહીં, મોજ કરો ને તમે. તારે છેલ્લે જોયું છે,
આજી હાજી કરે જોડી હાથ,
લઈ આવી દઈશ જાંબુડા મુંજામાં, હાજી હાજી કર્યા કરે.
હાજી હાજી કરે જોડી હાથ, વરતે વનીતા આગે અનાથ.
ત્રિલોકીને ધ્રુજાવતો હોય પણ વનિતા. પિતાની પાસે અનાથ બનીને બેસી જાય. એટલે સ્વામી એ લખ્યું, કેવાય છે બળા પણ બહુ બળ છે, કેવાય છે અબળા, અબળા એટલે બળહીન, કેવાય છે બળા પણ બહુ બળ છે, સમય પડે તો કેસરીના કાન જાળે, ઉંદરથી ડરીને ભાગે કેસરીના કાન જાળે. કોણ સમજી શકે એને, એની શક્તિ એનું બળ એનો અંદાજ કોઈ ન માપી શકે.
વરતે વનિતા આગે અનાથ,
વરતે વનિતા આગે અનાથ,
આ રાજી દેખે જમણી નો મુખ,
રાજી દેખે.
મેં તેમ કરીને રાજી રાખે. સ્વામી કે ગિરનાર જેવડો ઢગલો કરો વસ્ત્રોનો અલંકારોનો, તેમ છતાં એને કંઈક નવું જોશે અને એને નવું આપવાને માટે ગમે તે કરે, રાજી રાખવા છે ને.
રાજી દેખે રમણીનું મુખ,
રાજી દેખે રમણીનું મુખ,
ત્યારે
વિરલો હોય રાજાભાઈ જેવો, એ નારીનું ધૈર્ય ન કરે જેને ભગવાનનો મહિમા છે, જેના રગે રગમાં સત્સંગનો મહિમા વહે છે, એ ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાનું ધૈર્ય કરે છે. સંતોને રસોઈ આપી આપણા ઘરેથી જ્યારે આવે ત્યારે આવો નિયમ, એની બૈરીને બહુ આ રૂચે નહીં. અને એક વખત સંતો પધાર્યા, એક વણિકને કહી રાખેલું, સંતો ગમે ત્યારે આવે તો સીધું મારા ઘરેથી પહોંચાડ્યું. એ પેલો વણિક ઘરે લેવા ગયો તો એની બૈરીએ ના પાડી, એ તો આવ્યા જ કરે, અમે કંઈ નવરા છીએ. પછી પોતાના ઘરેથી સીધું આપ્યું. ભગત આવ્યા એટલે વણિકે વાત કરી અને ભગતનો મગજ ગયો. બધા આવા નથી હોતા. જેને ભગવાનનો મહિમા છે એને રાજી રાખવાનું તાન ન રાખે. રાજી રહે કુરાજી થાય, રે યા તો ભાગે, ઉનસે ક્યા મતલબ હૈ. અને રાજાભાઈએ સર્વસ્વ છોડ્યું, ઘરેણા ગાંઠા બધું લઈ અને ભગવાનની પાસે જતા રહ્યા. અને ભગવાનને કહ્યું, આ ઘરેણાએ આપના અને હું આપનો, ઘરબાર પત્ની પુત્ર પરિવાર છોડી અને રાજાભાઈ નીકળી ગયા. શું કામ? ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં જે આડું આવીને આવરણ કરે એનો ત્યાગ કરવો આવી ભગવાનની આજ્ઞા છે, એટલે છોડ્યું. બધાને આવતા નથી, પણ જે વિષયી છે, શું માત્ર સત્તા અને સુંદરી એનો જે પ્યાસી છે એ આવું કરે છે, એને રાજી રાખવા માટે ગમે તેને કુરાજી કરે છે.